હોલ નેશન્સ ગોસ્પેલ પબ્લિશર્સ દ્વારા મારો આત્મા તરસ્યો છે. જેમ એક હરણ ઠંડા પાણીના પ્રવાહની ઝંખના કરે છે, તેવી જ રીતે હું હે ભગવાન તમારી માટે ઝંખું છું, હું તમારા માટે તરસું છું. જીવંત ભગવાન. ગીતશાસ્ત્ર 42 શ્લોક 1-2. ગીતશાસ્ત્રના આ શબ્દો દરેક મનુષ્યને લાગુ પડે છે. ભગવાને આપણને બનાવ્યા છે આત્મા. આત્મા અને શરીર. જેવી રીતે આપણું શરીર ખાવા પીવા માટે તરસ્યું છે, તેવી જ રીતે આપણો આત્મા જીવતા ઈશ્વર માટે તરસ્યો છે. જો આપણે આપણા શરીરને ખવડાવીશું નહીં અથવા તેને પીવા માટે કંઈક આપીશું નહીં, તો આપણે મરી જઈશું. અથવા જો ખોટું ખોરાક અથવા પીણું આપવામાં આવશે, તો આપણે બીમાર થઈશું. આ જ આપણા આત્માને લાગુ પડે છે, કારણ કે માણસ ફક્ત રોટલી પર જીવી શકે તો નથી, પરંતુ ભગવાન બોલે છે તે દરેક શબ્દની જરૂર છે. મેથ્યુ 4:4. હું જીવનની રોટલી છું, ઈસુએ તેઓને કહ્યું. જે મારી પાસે આવે છે તે ક્યારેય ભૂખ્યો રહેશે નહીં, જે મારામાં વિશ્વાસ કરે છે તે ક્યારેય તરસ્યો રહેશે નહીં. કારણ કે ભગવાન જે રોટલી આપે છે તે છે જે સ્વર્ગમાંથી નીચે આવે છે અને વિશ્વને જીવન આપે છે. જ્હોન 6:33-35. હું તમને સત્ય કહું છું, જે માને છે તેને શાશ્વત જીવન છે. હું જીવનની રોટલી છું. હું જીવંત રોટલી છું જે સ્વર્ગમાંથી નીચે આવી છે. જો કોઈ આ રોટલી ખાય છે તો તે હંમેશ માટે જીવશે. જ્હોન 6:47-48 અને 51. ઈસુએ સમરિયાની સ્ત્રીને કહ્યું કે જો તે જાણતી હોય કે ભગવાન શું આપે છે, તો તે તેની પાસે માંગશે અને તે તેને જીવન આપતું પાણી પીવા માટે આપશે. તેણે તેણીને એમ પણ કહ્યું કે જે કોઈ તે જે પાણી આપે છે તે પીવે છે, તેને ફરી ક્યારેય તરસ લાગશે નહીં. તે જે પાણી આપે છે તે તેનામાં એક ઝરણું બનશે, જે તેને જીવન આપતું પાણી પ્રદાન કરશે અને તેને શાશ્વત જીવન આપશે. જ્હોન 14:10-14. ઈસુ ભગવાનનો શબ્દ જે માણસ બન્યો અને આપણી વચ્ચે રહ્યો, તે એકમાત્ર જીવંત રોટલી છે જે સંતોષે છે અને એકમાત્ર એક છે જે આપણા આત્માની તરસ છીપાવવા માટે જીવંત પાણી આપે છે. આ દુનિયામાં બીજું કંઈ શાશ્વત જીવન આપી શકતું નથી અને આપણને સંતોષ આપી શકે છે. પૈસો, મોજશોખ, સ્ત્રી, પુરુષ, કીર્તિ, સન્માન, પીણું, નૃત્ય, તમાકુ, માદક દ્રવ્યો કે બીજું કંઈ પણ આપણા અમર આત્માની તરસને સંતોષી શકતું નથી. ધનિક માણસ જેના વિશે ઈસુએ વાત કરી હતી, તેની પાસે આ બધી વસ્તુઓ હતી, પરંતુ જ્યારે તે આખરે નર્કમાં ગયો ત્યારે તેને શાશ્વત તરસ લાગી અને તે ઈચ્છતો હતો કે લાજરસ તેની આંગળી પાણીમાં બોળીને તેની સળગતી જીભ પર મૂકે, કારણ કે તે આગની જ્વાળાઓમાં પીડાતો હતો. શાશ્વત નરક. પરંતુ લાજરસ તેને મદદ કરી શક્યો નહીં. લુક 16:19-31. મારા મિત્ર, આ દુનિયાની ખાલી વસ્તુઓ પર તમારા આત્માને ખવડાવવાનો પ્રયાસ કરવાનું બંધ કરો. તેઓ તમને છેતરે છે, તેઓ તમને સંતુષ્ટ કરવાનો ઢોંગ કરે છે અને તમને પહેલા કરતા વધુ ભૂખ્યા અને તરસ્યા છોડી દે છે. તે હશે ભૂખ્યા માણસની જેમ કે જે સ્વપ્નમાં જુએ છે કે તે ખાય છે અને ભૂખ્યો જાગે છે, અથવા તરસથી મરી રહેલા માણસની જેમ જે સ્વપ્નમાં તે પી રહ્યો છે અને સૂકા ગળા સાથે જાગે છે. યશાયા 29:8. જો તમે તમારા આત્માને જીવનની રોટલી ન આપો અને તેને જીવનનું પાણી ન આપો, તો તે મરી જશે. પાપનો આનંદ એ આત્મા માટે ખોરાક નથી. ઈશ્વરે આપણને બનાવ્યા અને માણસને જીવંત આત્મા બનાવ્યો. આપણા આત્માની ઝંખના અને તરસને માત્ર ભગવાન જ સંતોષી શકે છે. અમારા આત્માઓ ભગવાન, જીવંત ભગવાન, સંતોષ માટે પોકાર કરે છે. જો આપણે આપણા આત્માઓને સંતોષ મેળવવાની મંજૂરી ન આપીએ, તો આપણે મૃત્યુ પામીશું અને નરકની ક્યારેય ન મરતી જ્વાળાઓમાં શાશ્વત તરસ અને ભૂખ સહન કરીશું. આપણા આત્માઓને જીવંત રોટલી ખવડાવવા અને આપણા તરસ્યા આત્માઓને જીવંત પાણીથી તૃપ્ત કરવા ઈસુ સ્વર્ગમાંથી નીચે આવ્યા. જે રીતે તમે કુદરતી રોટલી ખાઓ છો અને તેને તમારા શરીરમાં લો છો, તે જ રીતે ઈસુને તમારા હૃદયમાં લો અને પવિત્ર આત્મામાં પીવો, જેને ઈસુએ આ જગતમાં મોકલ્યો છે જેથી તે તમારી અંદર જીવનનો ફુવારો બની શકે, તમને પ્રબુદ્ધ કરવા અને મજબૂત કરવા અને માર્ગદર્શન આપવા. તમે બધા સત્યમાં. ઈસુએ કહ્યું, જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીવે છે તેને શાશ્વત જીવન છે અને હું તેને છેલ્લા દિવસે સજીવન કરીશ, કારણ કે મારું માંસ એ વાસ્તવિક ખોરાક છે, મારું લોહી એ વાસ્તવિક પીણું છે. જે કોઈ મારું માંસ ખાય છે અને પીવે છે, મારું લોહી મારામાં વસે છે અને હું તેનામાં રહું છું. આ તે રોટલી છે જે સ્વર્ગમાંથી નીચે આવી છે. જે આ રોટલી ખાય છે તે હંમેશ માટે જીવશે. જ્હોન 6:54-58. ઈસુને સ્વીકારો. હવે ભગવાનની ભેટ જે આપણા આત્માની ભૂખને સંપૂર્ણ રીતે સંતોષે છે. સ્વર્ગ તરફનું પ્રથમ પગલું. ઈશ્વરે આપણને એક નિશ્ચિત માર્ગ આપ્યો છે જે સ્વર્ગ તરફ લઈ જાય છે. ભગવાને આપણા માટે આપેલો રસ્તો આપણે અપનાવવો જોઈએ. સ્વર્ગ તરફ લઈ જતી સીડીમાં ઘણા પગથિયા છે. ભગવાન માટેનું પ્રથમ પગલું એ પાપથી પસ્તાવો છે. જ્હોન બાપ્તિસ્તે શીખવ્યું અને કહ્યું, તમારા પાપોથી દૂર રહો કારણ કે સ્વર્ગનું રાજ્ય નજીક છે. મેથ્યુ 3:2 પ્રેરિતોએ લોકોને પસ્તાવો કરવાનું કહ્યું. પીટરે કહ્યું, તમારા માનના દરેકે તેના પાપોથી દૂર રહેવું જોઈએ અને ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા લેવું જોઈએ જેથી તમારા પાપો માફ કરવામાં આવે. પ્રેરિતોના કૃત્યો 2:38 તો તમારા હૃદયમાં આ દુષ્ટતા માટે પસ્તાવો કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે તે તમને માફ કરશે. ભગવાન એ સમયને અવગણ્યો છે જયારે લોકો તેને જાણતા ન હતા, પરંતુ હવે તે દરેક જગ્યાએ તે બધાને તેમના દુષ્ટ માર્ગોથી દૂર રહેવા આદેશ આપે છે. પ્રેરિતોના કૃત્યો 3:19-8:22-17:30 પાછળ પડી ગયેલા ચર્ચોને ચર્ચના વડા ઈસુએ કહ્યું, વિચારો કે તમે કેટલા નીચે પડ્યા છો, હવે તમારા પાપોથી પાછા ફરો. જો તમે નહીં કરો તો હું જલ્દી તમારી પાસે આવીશ અને બહાર નીકળેલી તલવારથી તમારી સામે લડીશ. મારા મનથી હું જેને પ્રેમ કરું છું તેઓને હું ઠપકો આપું છું અને શિસ્ત આપું છું. તેથી નિષ્ઠાવાન બનો અને પસ્તાવો કરો. પ્રકટીકરણ 2:5-16. પસ્તાવો કરવાનો અર્થ છે તમારા જૂના જીવન તરફ પીઠ ફેરવવી અને ઈસુને અનુસરવા અને ભગવાનની ઈચ્છા કરવા તરફ વળવું. પ્રેરિતોના કૃત્યો 11:21-14. પસ્તાવો એ બધા પાપીઓ અને અવિશ્વાસીઓની ચિંતા કરે છે, તેમજ તે બધા જેઓ ફક્ત નામના ખ્રિસ્તી છે અને પાપમાં જીવે છે અને આધ્યાત્મિક રીતે મૃત છે, તેમને તેમના પાપોનો પસ્તાવો કરવા દો. પસ્તાવો વ્યક્તિને પાપમાંથી ફેરવવા, મૂર્તિઓ, મેલી વિદ્યા, નશા, જાતીય અનૈતિકતા, ચોરી અને જૂઠાણું બોલવા અને દુષ્ટ વ્યવહારોને છોડી દે છે. તમે જે દુષ્ટતા કરો છો તેનાથી દૂર રહો અને તમારા પાપને તમારો નાશ ન થવા દો. એઝેકિયલ 18:30-32. પસ્તાવો એ સંપૂર્ણ મુક્તિનો પ્રવેશ દ્વાર છે. મેથ્યુ 3:2 અને પ્રેરિતોના કૃત્યો 2:37-38. આપણે કરેલા પાપો માટે પસ્તાવો એ સાચું દુઃખ છે. મેથ્યુ 26:75-2:7-10. પસ્તાવો એ પાપમાંથી પાછા ફરવાનું છે. લૂક 15:18. પસ્તાવો એ તમારા પાપની કબૂલાત છે અને તેને છુપાવી નથી. 1 જ્હોન 1:9 અને નીતિવચનો 28:13. પસ્તાવો એ ભગવાનને સંપૂર્ણ રીતે સમર્પણ કરવાનો છે. લૂક 9:62. પસ્તાવો એ છે કે તમે જે ખોટું કર્યું છે તેને યોગ્ય રીતે રજૂ કરવું. લૂક 19:8. પવિત્ર આત્મા પાપ માટે દોષિત ઠરે છે અને આપણને પસ્તાવો કરવામાં મદદ કરે છે. જ્હોન 16:8. કેટલાક કે જેણે પસ્તાવો કર્યો છે. રાજા ડેવિડે પસ્તાવો કર્યો અને તેને માફ કરવામાં આવ્યો. ગીતશાસ્ત્ર 51:12. ડેનિયલ તેના લોકો વતી પસ્તાવો કર્યો અને ભગવાન તેને સાંભળ્યું. ડેનિયલ 9:3-19. રાજા અને નિન્વેહના લોકોએ પસ્તાવો કર્યો અને આખું શહેર બચી ગયું. યુના 3:5-10. ખોવાયેલા પુત્રને પસ્તાવો થયો અને તેના પિતાએ તેનું સ્વાગત કર્યું. લૂક 3:21. પીટર ધ એપોસ્ટલે પસ્તાવો કર્યો અને તેને માફ કરવામાં આવ્યો. મેથ્યુ 26:75. શાઉલે પસ્તાવો કર્યો અને પૌલ શક્તિશાળી પ્રેરિત બન્યો. પ્રેરિતોના કૃત્યો 9:1-22.
ખોટો પસ્તાવો. કેટલાક લોકો પસ્તાવો કરે છે પરંતુ તેમનો પસ્તાવો સાચો નથી. આદમે હવાને દોષી ઠેરવ્યો અને હવાએ તેમના પાપો માટે સાપને દોષ આપ્યો. રાજા ફારુને ભગવાનના ચુકાદાથી બચવા માટે પસ્તાવો કર્યો પરંતુ તેનો પસ્તાવો સાચો ન હતો. નિર્ગમન 9:27-10:16. બલામ પ્રોફેટ પસ્તાવો કર્યો પરંતુ ખોટા માર્ગ પર ચાલુ રહ્યો. નંબર 22:34. રાજા શાઉલે પસ્તાવો કર્યો પરંતુ તે જ સમયે સન્માનિત થવા માંગતો હતો અને તેના પાપ માટે કોઈ વાસ્તવિક દુઃખ દર્શાવ્યું ન હતું. 1 સેમ્યુઅલ 15:30. જુડાસ ઇસ્કરિયોટે ખોટી રીતે પસ્તાવો કર્યો. તેણે ઈસુ પાસે જવાને બદલે દંભી પાદરીઓ સમક્ષ તેના પાપની કબૂલાત કરી જેમને તેણે દગો કર્યો હતો. મેથ્યુ 27:3-4. આપણે જેની સામે પાપ કર્યું છે તેની પાસે આપણે પસ્તાવો કરવો જોઈએ અને આપણા પાપોની કબૂલાત કરવી જોઈએ. ખોવાયેલા પુત્રે સાચો પસ્તાવો કર્યો. તે ઊભો થયો અને ભૂંડ અને તેના માલિકને છોડીને સીધો તેના પિતા પાસે ગયો અને કહ્યું, પિતા, મેં ભગવાન અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હું હવે તમારો પુત્ર કહેવા માટે યોગ્ય નથી. લૂક 15:11-24. તેણે બીજા કોઈ પર આરોપ મૂક્યો ન હતો, પરંતુ તેના પિતાની ભલાઈ અને પ્રેમમાં વિશ્વાસ હતો. સાચો પસ્તાવો. સાચો પસ્તાવો તેના ફળ અને કાર્યોથી ઓળખાય છે. વિશ્વાસના ફળ અને કાર્યો પોતાને બતાવે છે જ્યારે પાપી ખરેખર તેના પાપો છોડી દે છે અને તેના પાપી માર્ગો પર વાસ્તવિક દુઃખ દર્શાવે છે. ચોર શક્ય હોય ત્યાં તેણે જે ચોરી કરી છે તે યોગ્ય માલિકને પરત કરશે. શરાબી તેની બિયર અને બ્રાન્ડી દૂર કરશે. જેણે મૂર્તિઓ અને મેલીવિદ્યામાં વિશ્વાસ રાખ્યો હતો તે તેની મૂર્તિઓ અને આભૂષણોને બાળી નાખશે. બેવફા પતિ અથવા પત્ની તેના અથવા તેણીના ઘરમાં યોગ્ય સંબંધો પુનઃસ્થાપિત કરશે અને તમામ પાપી સંબંધો છોડી દેશે. મુખ્ય કર વસૂલનાર જક્કાએ ઈસુને તેના ઘરે સ્વીકાર્યો અને કહ્યું, સાંભળો, હું મારી અડધી સંપત્તિ ગરીબોને આપીશ અને જો મેં કોઈને છેતર્યા હોય તો હું તેને ચાર ગણું વળતર આપીશ. લુક 19 શ્લોક 8. લેખક એવા સેંકડો પાપીઓ વિશે જાણે છે જેમણે ભગવાનને પસ્તાવો કર્યા પછી તમામ પ્રકારની ચોરી કરેલી અથવા ખોટી રીતે મેળવેલી વસ્તુઓ યોગ્ય માલિકને પાછી આપી હતી. પૈસા, કપડાં, ફર્નિચર, ઓજારો, ઘેટા, મરઘીઓ, બળદ છરીઓ, તમાકુ, પત્તા, આભૂષણો અને દવાઓ, પાસા, ચૂડેલના હાડકા, રિવોલ્વર વગેરે વગેરેનો નાશ કરવામાં આવ્યો. ઘણાએ જેમની સાથે અન્યાય કર્યો છે તેઓને માફી માટે પૂછ્યું અને શાંતિ મળી. આમ કરવાથી ચોરાયેલ માલના ઘણા માલિકોને જે પરત કરવામાં આવ્યા હતા તેમને પણ પસ્તાવો અને મુક્તિ મળી. વિલંબ કરશો નહીં, હવે તમારા ઘૂંટણ પર જાઓ અને તમારા હૃદયને ભગવાન સમક્ષ પસ્તાવો કરો. તેમના વચન પ્રમાણે તે તમારા પાપોને માફ કરશે અને તમને શાંતિ અને અનંત જીવન આપશે. દંભ, ઢોંગ એ ખોટો ધર્મ છે જે આપણા ધર્મના બાહ્ય સ્વરૂપને પકડી રાખે છે પરંતુ તેની વાસ્તવિક શક્તિને નકારે છે. દંભી એવી વ્યક્તિ છે જે પોતે જે નથી તે હોવાનો ડોળ કરે છે, જે ખોટા મોરચે મૂકે છે. 2 તિમોથી 3 શ્લોક 5 અને મેથ્યુ 23 શ્લોક 13-14. તે પવિત્ર વ્યક્તિ હોવાનો ઢોંગ કરે છે પરંતુ ગુપ્ત પાપમાં રહે છે. તે માણસોને જોવા માટે અને માણસોની પ્રશંસા મેળવવા માટે સારા કાર્યો કરે છે. તે પોતાના અનેક પાપોને ઢાંકવા માટે ધર્મનો જબ્બો પહેરે છે. ઈસુએ ઢોંગીઓની સરખામણી સફેદ ધોતી કબરો સાથે કરી જે બહારથી સ્વચ્છ અને સફેદ છે પણ અંદરથી સડેલી છે. દંભી વ્યક્તિ અંદરની શુદ્ધતા કરતા શુદ્ધતાના બાહ્ય દેખાવ વિશે વધુ ચિંતિત છે. એક દંભી વ્યક્તિ ફક્ત મુશ્કેલી, માંદગી અને સંકટના સમયે અથવા જ્યારે તેને જરૂર હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે, પરંતુ જ્યારે ભગવાન તેની મુશ્કેલીમાં તેની મદદ કરે છે ત્યારે તેને ભગવાન માટે કોઈ પ્રેમ નથી અને પ્રાર્થનામાં ભગવાન સાથે સમય વિતાવતો નથી. તે ફારૂનની જેમ જ છે જેણે ઇજિપ્ત પર પ્લેગ આવી ત્યારે તેના પાપ અને તેના રાષ્ટ્રના પાપની કબૂલાત કરી અને મૂસાને પ્રાર્થના કરવાનું કહ્યું, પરંતુ જલ્દી પ્લેગનો અંત આવ્યો, તેણે અને તેના લોકોએ તેમના હૃદયને કઠણ કર્યું. નિર્ગમન 9 શ્લોક 27-34 અને 10 શ્લોક 16-20. ઢોંગી નાના દોષો માટે અન્યોની આકરી ટીકા કરે છે અને ટીકા કરે છે જ્યારે તે પોતે ઘણી મોટી ભૂલો માટે દોષિત છે. તે તેના ભાઈની આંખમાં તણખલું શોધવામાં અથવા જોવા માટે ઝડપી છે પરંતુ તેની પોતાની આંખમાં તણખલું જોઈ શકતો નથી. મેથ્યુ 7 શ્લોક 5. તે બહારના ચર્ચ સમારંભો અને પરંપરાઓ જાળવવાનો ખૂબ શોખીન છે પરંતુ ભગવાનની આધ્યાત્મિક ઉપાસના તેને પસંદ નથી. મેથ્યુ 15 શ્લોક 2 અને 7-8. દંભી જાહેરમાં લાંબી પ્રાર્થના કરવાનું પસંદ કરે છે પરંતુ ઘરમાં ભગવાન સાથે કોઈ સંપર્ક નથી. દંભના પાપનો ઇલાજ કરવો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તે ધાર્મિક પ્રવૃત્તિઓના વિવિધ વસ્ત્રો હેઠળ ખૂબ જ ચતુરાઈથી છુપાવે છે. તે બહારના લોકો અને વિધર્મીઓને પણ ખ્રિસ્તી ધર્મ પ્રત્યે નફરત કરવા માટેનું કારણ બને છે. ભગવાન તેના પૂરા હૃદયથી દંભને ધિક્કારે છે. પ્રબોધક યશાયા કહે છે, ઈશ્વરનો ચુકાદો એ અગ્નિ જેવો છે જે હંમેશ માટે સળગતો છે. શું આપણામાંથી કોઈ એવી આગમાંથી બચી શકે છે? જો તમે સાચું કહો અને કરો તો તમે બચી શકશો. ગરીબોને છેતરવા માટે તમારી શક્તિનો ઉપયોગ કરશો નહીં અને લાંચ સ્વીકારશો નહીં. જેઓ ખૂન કરવા અથવા અન્ય દુષ્ટ કાર્યો કરવાની યોજના ધરાવે છે તેમની સાથે જોડાશો નહીં. યશાયા 33 શ્લોક 14-15. અને દરેક વ્યક્તિના કાર્યની ગુણવત્તા જ્યારે ખ્રિસ્તનો દિવસ તેને ઉજાગર કરશે ત્યારે જોવામાં આવશે. કારણ કે તે દિવસે અગ્નિ દરેકના કાર્યને જાહેર કરશે, અગ્નિ તેની પરીક્ષા કરશે અને તેની વાસ્તવિક ગુણવત્તા બતાવશે. 1 કોરિન્થી 3 શ્લોક 13. ઈસુએ કહ્યું, ફરોશીઓના ખમીરથી સાવધ રહો, મારો મતલબ તેમના દમથી છે. જે કની પણ ઢંકાયેલું છે તે ખુલ્લું પાડવામાં આવશે અને દરેક રહસ્ય જાહેર કરવામાં આવશે. લુક 12 શ્લોક 1-2. મેથ્યુ 23 નો આખો અધ્યાય આપણને દંભના પાપ વિશે ચેતવણી આપવા માટે લખવામાં આવ્યો હતો. ઈસુએ શાસ્ત્રીઓ અને ફરોશીઓને તેમના ઢોંગને લીધે ઠપકો આપ્યો અને ચેતવણી આપી. તેણે તેઓને સાપ અને સાપના પુત્રો કહ્યા અને કહ્યું, કાયદાના શિક્ષકો અને ફરોશીઓ, તમારા માટે કેટલું ભયંકર છે. ઓ ઢોંગીઓ, તમે તમારા કપ અને થાળીની બહારથી સાફ કરો છો, જ્યારે અંદર તમે હિંસા અને હિંસાથી જે મેળવ્યું છે તેનાથી ભરેલું છે. સ્વાર્થ, આંધળો ફરોશી, પહેલા પ્યાલાની અંદર જે છે તે સાફ કરો અને પછી બહાર પણ સ્વચ્છ થશે. તમે નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ માટે કેવું ભયંકર છો. ઓ ઢોંગીઓ, તમે સફેદ ધોઈ ગયેલી કબરો જેવા છો, જે બહારથી સુંદર દેખાય છે પણ અંદરથી હાડકા અને સડી ગયેલા શબથી ભરેલા છે. તે જ રીતે તમે બહારથી દેખાય છે, દરેક માટે સારું છે પરંતુ તમારી અંદર દંભ અને પાપો ભરેલા છે. મેથ્યુ 23 શ્લોક 25-28. છેલ્લા દિવસોમાં લોકો સત્યથી દૂર જશે અને જૂઠાણાના આત્માઓ અને ભૂતોના ઉપદેશોને અનુસરશે, જે કપટી જૂઠાણા દ્વારા ફેલાય છે, જેમના અંતરાત્મા મરી ગયા છે, જાણે ગરમ લોખંડથી બળી ગયા હોય. 1 તિમોથી 4:2, તેઓ નરકની સજામાંથી બચી શકશે નહીં. મુક્તિ. દંભના આ જીવલેણ ઝેરમાંથી આપણે કેવી રીતે મુક્ત થઈ શકીએ? પ્રથમ વસ્તુ એ છે કે ભગવાનને તેમના આત્મા અને તેમના શબ્દ દ્વારા આપણને દોષિત ઠેરવવા દેવાની મંજૂરી આપવી, કે જ્યાં દંભની ભાવના આપણને પકડે છે. સાચો પસ્તાવો અને ભગવાન સમક્ષ સંપૂર્ણ કબૂલાત, અને જ્યાં માણસ સમક્ષ જરૂરી હોય, તે આ મહાન અને ઊંડા મૂળવાળા પાપમાંથી મુક્તિની શરૂઆત છે. આપણે સંપૂર્ણ રીતે સમજવું જોઈએ કે ભગવાનની સર્વ જોનાર આંખ દરેક પાપને જોઈ શકે છે. આપણે બીજાની નજરથી છુપાઈ શકીએ છીએ અને આપણી જાતને છેતરતા હોઈ શકીએ છીએ, પરંતુ આપણે ભગવાનને ક્યારેય છેતરી શકતા નથી. તે હૃદયના વિચારો અને ઈરાદાઓ જાણે છે અને ગુપ્ત રીતે જે બોલાય છે તે તેના કાન સાંભળી શકે છે. આપણે યાદ રાખવું જોઈએ કે આપણો દરેક વિચાર સ્વર્ગમાં જાણીતો છે. આપણે ઈશ્વરની નજરથી છુપાવી શકતા નથી. જે પણ ઢંકાયેલું છે તે ખુલ્લું પાડવામાં આવશે અને દરેક રહસ્ય જાહેર કરવામાં આવશે. લ્યુક 12:2, દંભી વ્યક્તિની આશા નાશ પામશે, કારણ કે દંભી તેની સામે ટકી શકશે નહીં. દંભી માણસની શું આશા છે જ્યારે ભગવાન તેનો આત્મા લઈ લે છે? જ્યારે તેમના પર મુસીબત આવશે ત્યારે શું ભગવાન તેમનો પોકાર સાંભળશે? ભગવાનના બલિદાન એ નમ્ર ભાવના છે. હે ભગવાન, મારું બલિદાન એક નમ્ર ભાવના છે. તમે નમ્ર અને પસ્તાવો કરનાર હૃદયને નકારી શકશો નહીં. ગીતશાસ્ત્ર 51:17. તેથી તમે નમ્ર પસ્તાવો અને ભગવાન સમક્ષ કબૂલાત દ્વારા મુક્તિ મેળવી શકો છો અને દંભના જીવનમાંથી સાચા ખ્રિસ્તી જીવન જીવવા માટે ફેરવી શકો છો, જેમાં પસ્તાવો અને આત્માના ફળ જોવા મળે છે. બેટ ન બનો. ચામાચીડિયા એક પક્ષી જેવો દેખાય છે અને છતાં તે પક્ષી નથી. તે ઉંદર જેવું લાગે છે પણ તે ઉંદર નથી. તે ન તો પક્ષી છે કે ન તો ઉંદર. તેને પ્રકાશ કરતા અંધકાર વધુ ગમે છે. તે ઘણા કહેવાતા ખ્રિસ્તીઓનું ચિત્ર છે, જેઓ રવિવારના ચર્ચમાં જાય છે અને બાકીના અઠવાડિયામાં તેઓ પાપનું જીવન જીવે છે. એક દિવસ તેઓ ખ્રિસ્તી હોવાનો ઢોંગ કરે છે, બીજા દિવસે તેઓ વિશ્વના પાપી અને અવિશ્વાસી જેવા હોય છે. તેઓ ખ્રિસ્તી દેખાય છે પરંતુ તેમના હૃદયમાં તેઓ હજી પણ જૂની વિધર્મી મૂર્તિઓને વળગી રહે છે, શેતાન સાથે સંમત છે, જે આ વિશ્વનો દેવ છે અને તમામ પ્રકારના પાપ કરે છે. તેઓ ઈશ્વર અને શેતાનની સેવા કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ ચામાચીડિયા જેવા છે, ન તો એક વસ્તુ કે ન તો બીજી, અને તેઓને પ્રકાશ કરતા અંધકાર વધુ ગમે છે. બેટ ન બનો, ખ્રિસ્તી બનો. હું ઈચ્છું છું કે તમે કાં તો એક અથવા બીજા હોત. ભગવાને કહ્યું, પરંતુ કારણ કે તું ગરમ છે, ન તો ગરમ કે ન ઠંડો, હું તને મારા મોંમાંથી થૂંકીશ. પ્રકટીકરણ 3:15-16.